આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયન સરકારે હાલમાં જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝાના નિયમમાં ફેરફાર કર્યો છે, જેની દેશમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અસર થશે. તો આ નિયમમાં કયો ફેરફાર કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને તે કેવી રીતે અસર કરશે એ વિશે વાત કરવા આપણી સાથે જોડાયા છે મેલબર્નથી ઓસિસ ગ્રુપ તરફથી રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ. પાર્થભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
નમસ્તે વત્સલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો મને અહીંયા ઇન્વાઇટ કરવા બદલ.
પાર્થભાઈ, ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવતા હોય છે એમના માટે ગવર્મેન્ટે એક નિયમમાં ફેરફાર કર્યો છે, તો એ નિયમ શું છે ડિટેલમાં એક્સપ્લેન કરી શકો?
ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે જે સ્ટુડન્ટ્સને જરૂરિયાતોને પૂરી કરવાની હોય છે તેનું એક લિસ્ટ છે. આમાંની એક રિક્વાયરમેન્ટ છે કે જેમાં તમારે ઓસ્ટ્રેલિયામાં સ્ટે દરમિયાન ઓસ્ટ્રેલિયાની અહીંયા આવવાની અને પાછો જવાની ટ્રાવેલ ટિકિટ્સ, કોર્સની જે ફી હોય અને રહેવાનો ખર્ચ આવરી લેવા માટે તમારી પાસે પૂરતા પૈસા છે એ તમારે બતાવવું પડે. જ્યારે તમે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે આ તમારા ફાઇનાન્સ જે બી ખર્ચા છે એ તમારી મુશ્કેલીઓને જોખમને ઘટાડવા માટે યુઝ કરવામાં આવે છે. હવે જો તમારી એપ્લિકેશન સ્ટ્રીમલાઇન એપ્લિકેશન ગણાય તો તમારે મેન્ડેટરીલી ફંડ્સ બતાવવાની જરૂર નથી હોતી, પણ જો ઇમિગ્રેશન તમારા ક્લેમ્સથી સેટિસ્ફાઈડ નથી અથવા તો એમને તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી પર ડાઉટ છે તો એ તમારી પાસે ફંડ્સ માગી શકે છે. જો તમારી એપ્લિકેશન સ્ટ્રીમલાઇન એપ્લિકેશન કેટેગરીમાં ના આવતી હોય તો તમારે કમ્પલસરી ફંડ્સ બતાવવું પડે છે. ઇમિગ્રેશન વેબસાઇટ છે જેના પર સ્ટુડન્ટ વિઝાનું ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે, એમાં તમે તમારી કોલેજ કે યુનિવર્સિટીનું નામ નાખશો અને કન્ટ્રી એઝ ઇન્ડિયા ભરશો એટલે તમને બતાવશે કે તમારે ફંડ્સની બતાવવાની જરૂર છે કે નહીં. જો ફંડ્સ ના માગ્યાનો મતલબ એવું થાય કે તમારી એપ્લિકેશન સ્ટ્રીમલાઇન પાથવેમાં ગણાશે. હવે જે આ રિક્વાયરમેન્ટ છે એમાં 12 મહિનાનો તમારો લિવિંગ એક્સપેન્સ બતાવવાનો હોય છે, જેમાં જો પ્રાઇમરી એપ્લિકન્ટ જે સ્ટુડન્ટ્સ હોય એના માટે ફંડ્સ પહેલાં $21,041 બતાવવું પડતું હતું, જે વધીને હવે $24,505 તમારે બતાવવું પડશે. તો 1 ઓક્ટોબર 2023 ગવર્મેન્ટે આ ફંડ્સ બતાવવાની રિક્વાયરમેન્ટ વધારી છે. જો તમારા પાર્ટનર બી તમારી એપ્લિકેશનમાં જોડાતા હોય તો એમને $7,362 પહેલા બતાવવા પડતા હતા, એના બદલે હવે $8,574 બતાવવા પડશે. અને જો તમારા છોકરાઓ બી હોય તો પર ચાઇલ્ડ લિવિંગ એક્સપેન્સ એમનો 3,152 બતાવવાનો હતો તો જે વધીને હવે 3,670 થઈ ગયો છે. એટલે જે તમારે ફંડ્સ બતાવવાની રિક્વાયરમેન્ટ હતી એમાં સારો એવો વધારો કરવામાં આવ્યો છે, જે 1 ઓક્ટોબર 2023 ઇમ્પ્લિમેન્ટેશનમાં આવશે. આના સિવાય જે તમારી સ્કૂલિંગ કોસ્ટ હોય તમારા છોકરાઓની, પર ચાઇલ્ડની સ્કૂલિંગ કોસ્ટ પહેલાં $8,296 હતી, જે વધીને હવે $9,661 કરવામાં આવી છે. મતલબ કે તમારા ચિલ્ડ્રન હોય જે અહીંયા એજ્યુકેશન લાયક હોય એમની એજ એટલી હોય, જો તમારે એમને ભણાવવાના હોય મતલબ એમની એજ હોય તો એ કેસમાં તમારે એ ફંડ્સ બી એડિશનલ બતાવવા પડે. જે પહેલા એક્સપેન્સ હતા એ લિવિંગ કોસ્ટ હતા અને આ જે ખર્ચા હમણાં વાત કરી 9,661 બતાવવાના, પર ચાઇલ્ડ એમની સ્કૂલિંગની ફીસ, કારણ કે તમે એમને ભણવા મૂકશો તો એનો બી ખર્ચો અલગથી થશે, તો આ કોસ્ટ બી વધી છે.
રાઈટ, આ નિયમ અમલમાં મૂકવાની સરકારને ફરજ કેમ પડી, એના શું કારણો હોઈ શકે?
ઓસ્ટ્રેલિયન સરકારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન કરવા માટે જરૂરી સેવિંગ્સ રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં બધી વસ્તુમાં ખર્ચા સારા એવા દરે છેલ્લા ટૂંક સમયમાં વધી ગયા છે. આ જરૂરિયાત મુખ્યત્વે ઉચ્ચ લિવિંગ એક્સપેન્સના કારણે કરવામાં આવી છે.
ફાઇનાન્શિયલ બેલેન્સ માટે કયા ડોક્યુમેન્ટ બતાવી શકાય અને વિદ્યાર્થીને ભારતથી ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા માટે આવવું હોય તો એને કોણ સ્પોન્સર કરી શકે?
તમારી પાસે તમારા સેવિંગ્સ પૂરતા છે તે સાબિત કરવાના થોડા વિકલ્પો છે, જેમ કે બેંક સેવિંગ્સ, ગવર્મેન્ટ અથવા તો બેંક લોન્સ, એક્સેપ્ટેબલ સ્કોલરશિપ્સ અને એના સિવાય એન્યુઅલ ઇન્કમ ફ્રોમ પેરેન્ટ્સ કે તમારા પાર્ટનર. જનરલી જે એન્યુઅલ ઇન્કમ છે એ છેલ્લા 12 મહિનાની $72,465 હોવી જોઈએ, જે પહેલાં 62,000ની તમારે બતાવવી પડતી હતી. અને જો તમારી એપ્લિકેશનમાં ડિપેન્ડન્ટ્સ બી હોય તમારા પાર્ટનર કે છોકરાઓ તો એ કેસમાં તમારે ઇન્કમ છેલ્લા 12 મહિનાની 84,543 બતાવવી પડે, જે બી ગયા વર્ષ કરતાં સારી એવી વધી છે. તો જનરલી 4 એક્સેપ્ટેબલ મોડ્સ હોય કે જેમાં એક તો તમારા બેંક સેવિંગ્સમાં પડ્યા હોય, એના માટે જનરલી બેંક્સ નેશનલાઇઝ બેંક હોવી જોઈએ છે. એમાં સેવિંગ્સમાં અલગ અલગ રૂલ હોય છે. કોઈક કોલેજ એવું કહે છે કે તમારે 3 મહિના કે 6 મહિના પહેલાના ફંડ્સ હોવા જોઈએ છે. કોઈક કોલેજો હોય જે ઓનશોર સ્ટુડન્ટ્સ, મતલબ જે ઓસ્ટ્રેલિયામાંથી સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરતા હોય એમના માટે ખાલી તમે પ્રૂફ ઓફ બેલેન્સ બી આપો છો કે મારી જોડે આટલા પૈસા છે, તો કેટલા મહિનાથી છે નથી બી માંગતા. એના સિવાય ગવર્મેન્ટ એપ્રુવડ લોન્સ હોય અથવા તો બેંકની લોન્સ હોય, જેમ કે ઘણી બધી કન્ટ્રીની ગવર્મેન્ટ સ્પોન્સર કરતી હોય તમને સ્ટડી કરવા માટે, તો એ તમારી જોડે લોન હોય, અથવા તો બેંકમાંથી લોન મળી હોય તો તમે એ એક્સેપ્ટ કરી એપ્રુવ કરી શકો છો. એના સિવાય તમને કોઈ સ્કોલરશિપ્સ મળી હોય, ફોર એન એક્ઝામ્પલ, કે જે ગવર્મેન્ટથી મળી હોય છે, કે પછી કોઈ એમ્પ્લોયરે સ્પોન્સર કરી હોય, જેમાં એવું હોય કે સ્કોલરશિપ તમને આપી દેવામાં આવી છે, એ તમને કોઈ પાછી નથી માગવાના, એની કોઈ ટર્મ્સ કન્ડિશન નથી એવું તેવું, અથવા તો તમારા પેરેન્ટ્સ કે પાર્ટનરની એન્યુઅલ ઇન્કમ હોય. પણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સની આટલી બધી એન્યુઅલ ઇન્કમ હોતી નથી, એટલે એ ઓપ્શન ઘણા બધા કેસીસમાં તમે સાંભળ્યું બી નથી હોતો. પણ હા, એ એક ઓપ્શન છે કે તમારી એન્યુઅલ ઇન્કમ તમારા પેરેન્ટ્સની કે તમારા પાર્ટનરની એન્યુઅલ ઇન્કમ, ટેક્સેબલ ઇન્કમ $72,465 હોય જો એક જ એપ્લિકેન્ટ હોય. જો એડિશનલ ફેમિલી મેમ્બર્સ હોય તો 84,543ની ઇન્કમ હોય, તો તમે એ બી ટેક્સ એસેસમેન્ટ યુઝ કરી શકો છો, જે બહુ જ ઇઝી કરી દે તમારી એપ્લિકેશન પ્રોસેસિંગ.
બરાબર. અને આ ઉપરાંત બીજા કયા ડોક્યુમેન્ટ્સ બતાવી શકાય? એફડી, બેંક સ્ટેટમેન્ટ્સ, બેંકનું બેલેન્સ.
હા, બેંક સેવિંગ્સમાં તમારે જે કેશ સેવિંગ્સ હોય તમારા બેંકમાં, અથવા તો ફિક્સ ડિપોઝિટ્સ તમારી હોય, એ તમે યુઝ કરી શકો છો. જે બી સેવિંગ્સ તમારા નેશનલાઇઝ બેંક એકાઉન્ટમાં ના હોય, એ તમારે નેશનલાઇઝ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવા પડે, પછી જે તમે યુઝ કરી શકો છો. પ્રોપર્ટી તમારી જો કોઈ હોય, ઘર હોય કે પછી કોઈ એગ્રીકલ્ચર લેન્ડ કે બીજું કોઈ બી ટાઈપની પ્રોપર્ટી હોય, એ તમે ડાયરેક્ટલી એનું ફંડ્સ ના બતાવી શકો, અનલેસ કે તમે એ પ્રોપર્ટીને વેચી છે અને એનાથી જે પૈસા તમારા એકાઉન્ટમાં આવ્યા છે એ તમે યુઝ કરી શકો છો. અને તમારે એના માટે એનું સોર્સ બતાવવું પડે કે આ પૈસા તમારે ક્યાંથી આવ્યા છે, એ રિક્વાયરમેન્ટ છે. અને એના સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ કે કોઈ શેર માર્કેટમાં તમારું કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ હોય, તો એ બધા પૈસા તમે જો એને વિડ્રો કરો, તોડો એને, તમારી બેંકમાં નાખો, તો જ એક્સેપ્ટ થાય, બાકી તો એ થતા નથી. એના સિવાય કોણ સ્પોન્સર કરી શકે છે, તો જનરલી એમાં પેરેન્ટ્સ, તમારા પાર્ટનર હોય, તમારા ભાઈ બહેન હોય, કે પછી તમારા ક્લોઝ રિલેટિવ્સમાં તમારા કાકા, મામા, ફોઈ, માસી, માસા, એ કોઈ બી તમને સ્પોન્સર કરી શકે છે. ટેકનિકલી કોઈ એવો રૂલ નથી કે કોણ સ્પોન્સર નથી કરી શકતો, તો કોઈ બી સ્પોન્સર કરી શકે છે, પણ જેટલી રિલેશનશિપ દૂરની થાય એટલી એપ્લિકેશન ડિફિકલ્ટ થાય પ્રોસેસ કરવી. મતલબ જિન્યુટીના કન્સર્ન આવે કે આ પૈસા કેમ તમારા પાછળ તમને ઇન્વેસ્ટ કરે છે, તમને કેમ હેલ્પ કરવા માગે છે. એટલા માટે જેટલા ઓછા સ્પોન્સર હોય એટલું તમારા માટે સારું, બિકોઝ કાલે ઉઠીને એક બી સ્પોન્સર પાછળથી એવું કે ના હું પૈસા નથી સપોર્ટ કરી શકતો, તો તમે રિકોર્ડ મીટ ના કરો. એટલે તમે એક એપ્લિકેશનમાં 4-5 સ્પોન્સર યુઝ કરો, તો એ બી તમારી એપ્લિકેશનમાં રિસ્ક ફેક્ટર વધારે છે. એટલા માટે અમે જનરલી રિકમેન્ડ કરીએ કે મેક્સિમમ તમે 3 સ્પોન્સરનો યુઝ કરો, જેટલા ઓછા એટલે એક જ સ્પોન્સર હોય એટલું તમારી એપ્લિકેશન સારી.
બરાબર. સમયાંતરે સરકાર વિવિધ વિઝા કેટેગરી માટેના નિયમોનો રિવ્યૂ કરતી આવે છે અને એ મુજબ એમાં ફેરફાર કરવામાં આવે છે, તો આ નિયમ કેટલા સમયથી એમાં કોઈ ચેન્જીસ આવ્યા નતા?
COVID-19ની અસરને કારણે 2019થી ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સમાં કોઈ અપડેટ કરવામાં આવ્યું નહોતું. 2019 પહેલાં વાર્ષિક અપડેટ્સ આવતા હતા. જે નવી રિક્વાયરમેન્ટ આપણે વાત કરીએ છીએ એ 1 ઓક્ટોબર 2023થી અમલમાં આવશે. એટલે તમે નવી સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન મૂકવા માંગતા હોય અને જો તમે સ્ટ્રીમલાઇન સ્ટુડન્ટ એપ્લિકેશન કેટેગરીમાં ના ગણાતા હોય, તો તમારે ફંડ્સ બતાવવાની રિક્વાયરમેન્ટ આવશે. જો તમે સ્ટ્રીમલાઇન સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટમાં ક્વોલિફાય થતા હોય, તો એમાં તમારે ઇનિશિયલી બતાવી ના પડે ઇમિગ્રેશનને, પણ ઇમિગ્રેશનને કોઈ કન્સર્ન હોય તો એ તમારી જોડે આઈને એ ફંડ્સની રિક્વાયરમેન્ટ તો બી માગી શકે છે. પણ જનરલી મોસ્ટ ઓફ કેસીસમાં ગવર્મેન્ટ પાછા એને માગતી નથી, અનલેસ કે એમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય કે એમને કોઈ કન્સર્ન લાગતો હોય કે તમારી જોડે પૈસા નથી.
તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે જે બેલેન્સ દર્શાવવું પડે છે એમાં ગવર્મેન્ટ કયા ખર્ચનો સમાવેશ કરીને એ એક ફિગર નક્કી કરે છે?
આ ખર્ચાઓમાં મેઇનલી ટ્રાવેલની ટિકિટ્સ હોય, મતલબ કે જો તમે ઓફશોર એટલે કે જો ઇન્ડિયામાં સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરતા હોય, તો તમારે ત્યાંથી અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવવાની, જ્યારે તમે સ્ટડી કરવા આવો છો અને સ્ટડી પતાવવા પછી પાછા જવાની ટિકિટનો ખર્ચો, એટલે કે ઇન્ડિયાથી અહીંયા આવવા માટે એપ્રોક્સ ગવર્મેન્ટે $1,000 અને પાછા જવાના બીજા $1,000, એટલે $2,000 તમને ફંડ્સ ત્યાં માગે છે ટ્રાવેલ ટિકિટ્સના. એના સિવાય 12 મહિનાની તમારી કોર્સની ફીના પૈસા તમારે બતાવવા પડે છે. એટલે જો તમારો કોર્સ 2 વર્ષનો હોય તો બી તમારે ફંડ્સ 1 વર્ષની જે કોર્સ ફી હોય એટલા જ તમારે બતાવવાના હોય છે. અને જો તમારો કોર્સ 1 વર્ષથી ઓછો હોય તો તમારે એટલા મહિનાના પ્રોરેટા બેઝિસ પર, મતલબ કે 12 મહિનાનો તમારી કોર્સની ફી 20,000 હોય તો તમારો કોર્સ 6 મહિનાનો હોય તો તમારે $10,000 બતાવવા પડે. એના સિવાય 12 મહિનાની જે લિવિંગ એક્સપેન્સ છે, જે આપણે વાત કરતા હતા, જે વધારો કરવામાં આવ્યો છે 1 ઓક્ટોબરથી, એ તમારે 1 વર્ષનો લિવિંગ એક્સપેન્સ બતાવવો પડે છે. કે જેમાં તમારે અહીંયા ખાવા પીવાના ખર્ચા, રહેવાના ખર્ચા, બીજા જે આમ તેમ એક્સપેન્સ હોય, મૂવી જોવાનું, એન્ટરટેનમેન્ટ હોય કે કોઈ બિલ્સ હોય, ફોન આમ તેમ, એ બધાના એક્સપેન્સીસ મળે, એને ગવર્મેન્ટે એક સેટ કર્યું છે. અને એના સિવાય તમારા જો છોકરાઓ હોય, છોકરીઓ હોય, મતલબ તમારા ચિલ્ડ્રન હોય, જેમની સ્કૂલ એજ હોય કે જે અહીંયા આવીને સ્ટડી કરશે, તો એમના માટે, મતલબ એ સ્ટડી કરે કે ના કરે પણ એમની એજ એ હોય, તો એમને સ્કૂલ ફીસ એમની બી બતાવવાની હોય. એટલે મેઇનલી 4 વસ્તુ કવર કરે છે: ટ્રાવેલ ટિકિટ્સ, કોર્સની 1 વર્ષની ફી, 1 વર્ષનું લિવિંગ એક્સપેન્સ, અને તમારા ચિલ્ડ્રન હોય તો એમની એજ્યુકેશન ફીસ.
ઓકે, એટલે આ જે સ્ટાન્ડર્ડ ખર્ચા હોય છે એ પ્રમાણે સરકારે એક ક્રાઇટેરિયા સેટ કર્યો છે, અને પછી જો પાર્ટનર હોય કે કોઈ એમના ડિપેન્ડન્ટ હોય ચિલ્ડ્રન, તો એ પ્રમાણે સરકારે ફિગર નક્કી કરી છે.
હા, કરેક્ટ.
પાર્થભાઈ, આજે તમે સમય ફાળવ્યો અને SBS ગુજરાતી સાથે જોડાયા, અને ઓસ્ટ્રેલિયન સરકારે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વિઝાના નિયમમાં જે ફેરફાર કર્યો છે, એમણે જે ફાઇનાન્શિયલ બેલેન્સ બતાવવું પડે છે ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે, એ વિશે વિસ્તારથી માહિતી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
તમારો પણ મને ખૂબ ખૂબ આભાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો Apple પોડકાસ્ટ, Google પોડકાસ્ટ, Spotify કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.